આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 9 જાન્યુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઓસ્ટ્રેલિયાનો મોટો ભાગ હાલ ગરમીના મોજાનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિમાં તમે તમારી અને પરિવારજનોની પૂરતી કાળજી લેતા જ હશો. બીજી તરફ નજર નાખીએ રમતના મેદાનો પર તો એશિઝ જીતતા જ સમસ્ત ઓસ્ટ્રેલિયનમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને મેલબર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો રોમાંચ શરૂ થવા જગડ હવે જૂજ દિવસો જ બાકી છે. ઓસ્ટ્રેલિયાને સૌથી પ્રતાડિત કરતા બુશફાયરે કેટલાક સ્થાનોમાં દેખા દીધી છે અને બાહોશ અને હિંમતવાન અગ્નિશામકો તેને ઠારવા અને નાથવાના પ્રયાસમાં પણ લાગી ગયા છે. ફરી વાત કરીએ ગરમીની તો હું તો ટાળક માટે લીંબુ પાણીના આશરે છું. તમે કેવી રીતે આ ગરમીનો સામનો કરી રહ્યા છો જણાવો અમને સંદેશ મોકલીને. અમારો નંબર છે 0439-799-767. તમે આ પર સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરીને તમારો જવાબ મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 9 જાન્યુઆરી અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. વિક્ટોરિયા અત્યારે ભીષણ ગરમી અને આગના જોખમ હેઠળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારથી રાજ્યમાં અત્યંત ગરમ અને સૂકા વાતાવરણ સાથે ઉત્તર પશ્ચિમ દિશામાંથી જોરદાર પવનો ફૂંકાવાની શક્યતા છે, જે બપોર સુધી ચાલુ રહેશે. અધિકારીઓએ કેટેસ્ટ્રોફિક ફાયર રેટિંગ જાહેર કર્યું છે, જે સૌથી ઊંચું જોખમ સૂચવે છે. લોંગવુડ બુશફાયર માટે હાલમાં 2 ઇમરજન્સી ચેતવણીઓ અને 2 વોચ એન્ડ એક્ટ ચેતવણીઓ અમલમાં છે. ઇમરજન્સી મેનેજમેન્ટ કમિશનર ટીમ વિબુશના જણાવ્યા અનુસાર ભારે પવનને કારણે મોટાભાગની હવાઈ સેવા એટલે કે એર સપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. દરમિયાન વિક્ટોરિયા પોલીસ લોંગવુડ ઇસ્ટમાં 2 પુખ્તવયના લોકો અને 1 બાળક માટે ચિંતિત છે, જેમના વિશે કોઈ માહિતી મળી શકી નથી. ફાયર ઓથોરિટી દ્વારા આ 3 વ્યક્તિઓને ગુરુવારે ચેતવણી આપવામાં આવી હતી કે હવે ત્યાંથી નીકળવા માટે ઘણું મોડું થઈ ગયું છે. પ્રીમિયર જેસિન્ટા આયલને રહેવાસીઓને કડક શબ્દોમાં સલાહ આપી છે કે તેઓ અધિકારીઓના આદેશોનું પાલન કરે, કારણ કે રાજ્યભરમાં લાગેલી આગની પરિસ્થિતિ અત્યંત જોખમી છે. અન્ય સમાચારમાં વડાપ્રધાન એન્થની અલ્બનીઝીએ અઠવાડિયાના વિરોધ બાદ આખરે બોન્ડાઈ હુમલા અંગે રોયલ કમિશનની જાહેરાત કરી છે. પૂર્વ હાઈકોર્ટ જસ્ટિસ વર્જિનિયા બેલ આ તપાસનું નેતૃત્વ કરશે અને ડિસેમ્બરમાં હુમલાની પ્રથમ વર્ષી સુધીમાં તેનો રિપોર્ટ સોંપશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે સમુદાયની ચિંતાઓને સાંભળીને આ બાબતે યોગ્ય રીતે આગળ વધવા માટે તેમણે સમય લીધો હતો. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વાત કરીએ તો નાસાએ એક નૌકાશયાત્રીની તબીબી સમસ્યાને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરનું મિશન સમય પહેલા જ ટૂંકાવી દીધું છે. દર્દીની પ્રાઇવસી જાળવવા માટે નાસાએ બીમારી કે અવકાશયાત્રીની ઓળખ જાહેર કરી નથી, પરંતુ આને લીધે વર્ષની પ્રથમ સ્પેસવોક રદ કરવામાં આવી છે. 4 સભ્યોની આ ટીમ આગામી દિવસોમાં પૃથ્વી પર પરત ફરશે. પર્યાવરણ અંગે ઓસ્ટ્રેલિયન સંશોધકોએ એક મોટી સફળતા મેળવી છે અને તેમણે શોધી કાઢ્યું છે કે વૃક્ષોની છાલમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રોબ્સ મિથેન ગેસ ખાય છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ છે. આ જીવાણુઓ જમીનમાં હોવાનું પહેલાથી જાણીતું હતું, પરંતુ પ્રથમ વખત તેવી પુષ્ટિ થઈ છે કે તેઓ વૃક્ષોમાં પણ રહે છે, ખાસ કરીને પેપર બાર્ક વૃક્ષોમાં, અને પેપર બાર્ક વૃક્ષોમાં તો તેઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા છે. આનો અર્થ એ છે કે વિશ્વભરમાં આવા ઉપયોગી જીવાણુઓની સંખ્યા અગાઉના અંદાજ કરતાં ઘણી વધારે હોવાનું સામે આવ્યું છે. આ હતા તારીખ 9 જાન્યુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
મિત્રો, હું વત્સલ પટેલ આજે સુશેનભાઈ દેસાઈ સાથે શુક્રવારના કાર્યક્રમમાં જોડાઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આપ સૌને હું આવકારું છું. મિત્રો, પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના માતા પિતા માટે અનેક ચિંતાઓમાંની એક મુખ્ય ચિંતા હોય છે કે કામ સાથે બાળકોની કાળજી કેવી રીતે રાખવી. આ માટે ઓસ્ટ્રેલિયામાં ઘણા પરિવારો ચાઇલ્ડ કેર સુવિધાનો ઉપયોગ કરતા હોય છે, પણ એના માટે એમણે મોટો ખર્ચ કરવો પડી શકે છે, જો કે સરકાર તેમાં સહાયતા પણ પૂરી પાડે છે. હાલમાં જ સરકારે 3 દિવસ ચાઇલ્ડ કેર સેવા માટે 90% ખર્ચની જાહેરાત કરી છે, જેને વાલીઓ માટે એક સારા સમાચાર કહી શકાય. તો એની વિગતો મીરાનીબેન મહેતાના અહેવાલમાં મેળવીએ.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ચાઇલ્ડ કેરમાં બાળકોને મોકલતા માતા પિતા માટે સારા સમાચાર છે. બાળકોને ચાઇલ્ડ કેરમાં મોકલતા માતા પિતાને હવે અઠવાડિયામાં 3 દિવસ માટે 90% સબસિડીની ખાતરી આપવામાં આવશે, એ પણ કોઈપણ પાત્રતા પરીક્ષા આપ્યા વગર. આગામી 4 વર્ષમાં સબસિડીનો ખર્ચ લગભગ $430 મિલિયન જેટલો થશે, પરંતુ સરકાર કહે છે કે લાખો પરિવારને તેનો લાભ મળશે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
મેલબર્નની માતા મારિતા ટેલરાસ બાળ સંભાળ માટે ચૂકવણી કરવાના સંઘર્ષને અનુભવી રહી છે.
Our childcare fees have been equivalent of our mortgage and more. The more I earn, like say I get a 5% pay rise due to inflation, then my childcare fee will go up because I'm earning the next bracket. And then my pay rise actually is less because all my money and more ends up going to childcare.
બે બાળકોની માતા ફૂલટાઈમ જોબ કરે છે અને લાંબા સમયથી એક્ટિવિટી ટેસ્ટ રદ કરવાની માંગ કરી રહી છે, જે 2018માં ગઠબંધન દ્વારા રજૂ કરાયેલ એક પાત્રતા માપદંડ છે, જેમાં માતા પિતાએ દર અઠવાડિયે ચોક્કસ કલાકો કામ કરવું, અભ્યાસ કરવો અથવા સ્વયંસેવક તરીકે સેવા આપવી જરૂરી છે. આ ટેસ્ટ રદ કરવાનો ધ્યેય ધ પેરેન્ટહુડ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે એક હિમાયતી સંસ્થા છે અને તે બાળ સંભાળ ફીની મર્યાદા માટે પણ ઝુંબેશ ચલાવી રહી છે. ઝુંબેશના નિર્દેશક મેડી બટલર કહે છે કે આ ટેસ્ટથી ઘણા માતા પિતાનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે. અમે એવી વાતો સાંભળી છે કે માતા પિતા અને સંભાળ રાખનારાઓએ ખૂબ જ ઝડપથી કેટલાક સ્વયંસેવક શોધવાનો પ્રયાસ પણ કરવો પડ્યો છે, જેથી તેઓ વધુ સમય બતાવી શકે.
We've heard stories that parents and carers have had to really quickly try and find just some volunteering that they could do in order to be able to access early learning and care so that then they could, with a bit more time, go out and get some paid work as well.
આ અઠવાડિયાથી એટલે કે 5મી જાન્યુઆરીથી એલ્બનીઝી સરકારે માતાપિતાને અઠવાડિયામાં 3 દિવસ બાળ સંભાળ માટે 90% સબસિડીની એક્સેસની ખાતરી આપી છે. ટ્રેઝરર જીમ ચાલ્મર્સ કહે છે કે આનાથી દેશભરના માતા પિતાને મદદ મળશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે લગભગ 1 લાખ ઓસ્ટ્રેલિયન પરિવારોને એલ્બનીઝી લેબર ગવર્મેન્ટની 3 દિવસની ગેરંટીનો લાભ મળશે.
We expect about 100,000 Australian families will benefit from the Albanese Labor Government's 3-day guarantee. Now we work on the basis that if it's good for kids, if it's good for families, it's good for the education system, then it's good for the economy as well. And that's why as treasurer I'm really proud to have helped secure the funding for this 3-day guarantee.
સરકાર કહે છે કે 3 દિવસ માટે એક્ટિવિટી ટેસ્ટની જરૂર રહેશે નહીં, જો કે જો માતા પિતા વધારાના દિવસો બાળ સંભાળ સબસિડી માટે મેળવવા માંગતા હોય તો આ ટેસ્ટ લાગુ પડશે. ક્રેસી રોડ અર્લી લર્નિંગ સેન્ટરના માલિક નેશા હચિન્સન કહે છે કે 3 દિવસ માટે પરીક્ષણ દૂર કરવો એ માતા પિતા માટે સંભાળને વધુ સસ્તું બનાવવા માટે એક સારું પગલું કહી શકાય. વધુમાં તેઓ ઉમેરે છે કે અમારી પાસે એવા પરિવારો છે જેમના 4 બાળકો છે જે એક જ સમયે અમારી સાથે બાળ સંભાળમાં રહ્યા છે જે સસ્તું નથી. આને રદ કરવાનો અર્થ એ છે કે તેમને આ રકમનો વધુ ખર્ચ કરવાની જરૂર નથી અને તેઓ ફક્ત પરિવારો, તેમના પોતાના પરિવાર અને તેમના બાળકોના શ્રેષ્ઠ હિતના નિર્ણયો લઈ શકે છે.
We've had families that have had up to 4 children in care with us at the same time. This is not cheap. Scrapping this means that they don't have to do these sums as much and they can actually just make decisions in the best interests of families, of their own family and of their children.
પેરેન્ટહૂડના ઝુંબેશ નિર્દેશક મેડી બટલર કહે છે કે સરકાર તરફથી આ સબસિડી ખર્ચનો મુદ્દો જાતે ઉકેલાશે નહીં. વધુમાં તેઓ કહે છે કે જ્યારે પણ આ સબસિડી વધારો રજૂ કરવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં ઘણા સેવા પ્રદાતાઓ દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી જ અમે કેન્દ્ર સરકારને એક નિશ્ચિત ફી મોડેલ માટે હાકલ કરી રહ્યા છીએ જેથી સિસ્ટમમાં સુધારો થાય અને ખાતરી થાય કે પરિવાર માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હોય.
Whenever these subsidy increases have been introduced, they've then soon been followed by fee hikes from many service providers. So that's why we're calling on the federal government for a fixed fee model and to reform the system just to ensure that it's really simple for families to use.
પરંતુ ચાઇલ્ડ કેર સબસિડી પ્રદાતા સાથે પ્રવેશની ગેરંટી આપતી નથી. પરિવારોને હજુ પણ તેમની પસંદ કરેલી બાળ સંભાળ સેવા સાથે સ્થાન સુરક્ષિત કરવાની જરૂર પડશે અને ગેપ ફી ચૂકવવાની પણ જરૂર પડી શકે છે. 2 બાળકોની માતા જેન ફ્લેમિંગ કહે છે કે તેમની પુત્રીને બાળ સંભાળ કેન્દ્રમાં સ્થાન સુરક્ષિત કરવું ખૂબ જ મુશ્કેલ હતું. અનુભવ વર્ણવતા કહે છે કે જ્યારે હું 20 અઠવાડિયાની ગર્ભવતી હતી ત્યારે મેં મારી પહેલી પુત્રીનું નામ લખાવ્યું હતું જે 4.5 વર્ષની છે અને હજુ સુધી તેને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
I put my first daughter's name down when I was 20 weeks pregnant. She is 4.5 and she has still not been offered a place at that center.
આ સંઘર્ષનો સામનો કર્યા પછી જેન ફ્લેમિંગ ચાઇલ્ડ કેરના વિકલ્પોને પણ આવરી લેવા માટે સરકારની નવી સબસિડીની હિમાયત કરી રહ્યા છે.
It could be a nanny or a grandparent, it could be an au pair, it could be a co-working space that allows a mum to go back to work sooner but continue to breastfeed. There needs to be this broadening of the system to acknowledge all types of care.
વિપક્ષી નેતા સુઝાન લી કહે છે કે સબસિડી બાળ સંભાળ વિકલ્પોના અભાવના મુદ્દાને હલ કરતી નથી અને પરીક્ષણ દૂર કરવાથી કેટલાક કામ કરતા માતા પિતા માટે આ બાબતો વધુ મુશ્કેલ બની શકે છે. તમને લગભગ દરેક પોસ્ટકોડમાં એવા પરિવારો મળશે જેમને 1 દિવસ માટે પણ જગ્યા મળતી નથી. 3 દિવસ તો દૂરની વાત છે.
Well, you can find families in almost every single postcode that can't get a place for one day, let alone 3. The other concern we have is that it removes the activity test. And what that means is that people who are working or studying no longer have priority. And we've always believed that those families should have priority in childcare.
SBS News માટે સેમ ડોવર અને જાસ્મિન કેસિસનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના પ્રદેશોમાં હાલમાં સખત ગરમીનું મોજું ફરી વળ્યું છે અને એવા સમયમાં આપ સ્વસ્થ હશો, સુરક્ષિત હશો અને આપ સૌનું તથા આપના પરિવારજનોનું ધ્યાન રાખતા હશો એવી આશા હું વ્યક્ત કરું છું. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું ચાઇલ્ડ કેર ગેરંટી વિશે. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધી અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 8 જાન્યુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ઐતિહાસિક વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસ્તી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસ્તી ગણતરી હશે જેની પ્રક્રિયા 1 એપ્રિલ થી 30 સપ્ટેમ્બર 2024 વચ્ચે હાથ ધરવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં થનારી આ દાયકાની ગણતરી કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે રૂપિયા 11,718 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 2 મુખ્ય ભાગમાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી એટલે કે મકાનોની વિગતો, વીજળી, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ડેટા લેવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરીમાં રજીસ્ટર કે ફાઇલોના બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટામાં ભૂલોની શક્યતા ઘટશે અને તે સીધો સર્વર પર અપલોડ થવાથી આંકડાઓ ઝડપથી જાહેર કરી શકાશે. સરકાર લોકોને પોતાની વિગતો જાતે ઓનલાઈન ભરવા માટેનો વિકલ્પ પણ આપી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર છે, જેના માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિ આધારિત વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી આ વખતે વસ્તી ગણતરીના ફોર્મમાં જ્ઞાતિની ઓળખ પણ નોંધવામાં આવશે, જેનાથી વિવિધ મંત્રાલયોને નીતિ નિર્માણ માટે જરૂરી ડેટા એક ક્લિક પર તેઓના કોમ્પ્યુટરમાં મળી જશે. આ વસ્તી ગણતરી માત્ર આંકડાઓની રીતે જ નહીં જોવાય, પણ તે આવનારા દાયકાઓ માટે ભારતનું નવું સામાજિક અને આર્થિક માળખું નક્કી કરનારો પાયો સાબિત થશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે તે પહેલાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એટલે કે ઈડીએ કોલકાતામાં પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના રાજકીય સલાહકાર પ્રતીક જૈનની કંપની આઈપેકની ઓફિસ અને તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ મામલે ઈડીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ આઈપેકના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ આઈપેકની ઓફિસમાં પણ જબરજસ્તીથી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે. ઈડીની તપાસ મુજબ આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન્સ સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કમ્પાઉન્ડનો મોટો હિસ્સો સાકંભરી ગ્રુપ ઓફ કંપનીઝને વેચવામાં આવ્યો હતો. તેમાંથી મળેલી કરોડોની રકમ હવાલા માર્ગે તૃણમૂલ કોંગ્રેસના રાજકીય સલાહકાર અને ચૂંટણી માટેની વ્યૂહરચના બનાવનાર કંપની આઈપેકને ટ્રાન્સફર કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. આ હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ ઈડીએ પશ્ચિમ બંગાળના 6 મહત્વના શહેરો અને દિલ્હીના 4 સ્થળોએ એક સાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને ઈડીના અધિકારીઓ વચ્ચે પણ તનાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈડીના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરંટની માગણી કરી હતી. ઈડીએ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવમાં એવું કહ્યું હતું કે ઈડીએ આ દરોડો હવાલાની તપાસનું કારણ આગળ ધરીને પાડ્યો હતો, પણ તેઓ હકીકતમાં કેન્દ્ર સરકારના ઈશારે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે અમે જે રણનીતિ અપનાવી છે તેની ડ્રાફ્ટ ફાઇલ લેવા આવ્યા હતા. તેથી આ ફાઇલ અને ડેટા તેમજ સ્ટોર કરેલ ડિસ્ક લેવા માટે હું દરોડાના સ્થળે પહોંચી ગઈ હતી. મેં તેના સિવાય કોઈ ફાઇલ કે દસ્તાવેજ લીધા નથી. જોઈએ કોર્ટ ઈડીની મમતા બેનર્જી સામેની ફરિયાદનો સ્વીકાર કરે છે કે કેમ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 7 જાન્યુઆરીએ જારી કરાયેલા એક વિશ્લેષણાત્મક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2014-2019 અને 2024ની ત્રણ લોકસભામાં સતત ચૂંટાઈને આવેલા 102 સાંસદોની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 110% જંગી વધારો જોવા મળ્યો છે. આ સાંસદોની 2024માં સરેરાશ સંપત્તિ રૂપિયા 15.76 કરોડથી વધીને ₹33.13 કરોડ થઈ છે. 2004માં આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિ 15.76 કરોડ રૂપિયા હતી. 2019માં તે વધીને 24.21 કરોડ રૂપિયા અને 2024માં આ આંકડો ₹33.13 કરોડ પર પહોંચી ગયો. આમ આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં ₹17.36 કરોડનો વધારો થયો છે, જે 110% વૃદ્ધિ દર્શાવે છે. આ રિપોર્ટમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો કરનારા ટોચના 10 સાંસદોની યાદી પણ આપવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના ભાજપના સાંસદ શ્રીમંત છત્રપતિ ઉદયનરાજે પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિમાં 10 વર્ષમાં 162 કરોડનો જંગી વધારો થયો છે. આ યાદીમાં બીજા ક્રમે ગુજરાતના જામનગરના ભાજપના સાંસદ પૂનમબહેન માડમ છે. તેમની સંપત્તિમાં ₹130 કરોડનો વધારો નોંધાયો છે. 2014માં તેમની સંપત્તિ 17 કરોડ હતી, જે 2024માં વધીને 147 કરોડ થઈ છે. ત્રીજા સ્થાને YSRCPના સાંસદ PV મિથુન રેડ્ડી છે, જેમની સંપત્તિમાં ₹124 કરોડનો વધારો થયો છે. પક્ષની રીતે જોઈએ તો ત્રીજી ટર્મમાં ફરીથી ચૂંટાયેલા 65 ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિમાં 108% વધારો થયો છે. કોંગ્રેસના આવા ચૂંટાયેલા 8 અને તૃણમૂળ કોંગ્રેસના 11 સાંસદોની સંપત્તિમાં અસાધારણ વધારો થયો છે. આ તમામ માહિતી સાંસદો દ્વારા ભારતના ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા પર આધારિત છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના પ્રશાસને ભારતીય વિદ્યાર્થીઓને ફરી ધમકી આપી છે. અમેરિકાએ 7 જાન્યુઆરીએ અમેરિકાના અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને સંબોધીને ચેતવણી આપી છે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે એક પોસ્ટ મૂકી છે કે જો અમેરિકાનો કાયદો તોડવામાં આવશે તો વિઝા રદ થઈ શકે છે અને એટલું જ નહીં, દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. જો તમારી ધરપકડ થશે અથવા તમે કોઈ કાયદો તોડશો તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમને દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં તમે અમેરિકન વિઝા માટે અયોગ્ય જાહેર થઈ શકો છો. નિયમોનું પાલન કરો અને પોતાના પ્રવાસને ખતરામાં ના નાખો. અમેરિકન વિઝા એક સુવિધા છે, અધિકાર નથી. ટ્રમ્પના શાસનકાળમાં ઇમિગ્રેશન નિયમો દિવસે ને દિવસે કડક કરવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારતીયોને અવારનવાર આવી ચેતવણી આપવામાં આવતી રહી છે. અગાઉ અમેરિકન દૂતાવાસે ભારતથી અમેરિકા જતા ગેરકાયદે પ્રવાસીઓ માટે કડક ચેતવણી જાહેર કરી હતી. તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને મોટી ક્રિમિનલ સજા થઈ શકે છે. દૂતાવાસે આ ચેતવણી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ પ્રથમ વખત સ્પષ્ટ કર્યું છે. વિદેશમંત્રી એસ જયશંકરે લક્ઝમબર્ગમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે જે વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષાના હિતમાં હોય. લોકોની ભલાઈ અમારી પ્રાથમિકતા છે, એમ જયશંકરે કહ્યું હતું. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે વર્ષોથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારત ઈચ્છે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય વેનેઝુએલાના નાગરિકો સુરક્ષિત રહે અને આ સંકટમાંથી વહેલી તકે બહાર આવે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે વેનેઝુએલાની રાજધાની કરાકસમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની સહાય માટે દૂતાવાસ તૈયાર છે. ભારત સરકારે આ મુદ્દાને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
શ્રોતા મિત્રો, મેલબર્નથી સંકેતભાઈ જણાવે છે કે કાર્યક્રમ તેમને ખૂબ ગમી રહ્યો છે અને પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ગરમી સામે તેઓ ઠંડા નળિયેર પાણીથી ઝીંક ઝીલી રહ્યા છે. મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
ભારતના ક્રિકેટના સમાચાર પર નજર નાખીએ. ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે આગામી 7 ફેબ્રુઆરીથી યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને રમત જગતમાં ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશ સરકારે ભારતમાં પ્રસ્તાવિત આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશના રમત જગત સલાહકાર અને મંત્રી આસિફ નજરુલે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મસન્માનનો હવાલો આપીને આ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો સંકેત આપ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરો સાથેની બેઠક બાદ આસિફ નજરુલે મીડિયાને જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં ભારતમાં રમવું ખેલાડીઓ અને દેશના ગૌરવ માટે જોખમી છે. અમે ક્રિકેટ પ્રેમી રાષ્ટ્ર છીએ અને વર્લ્ડ કપ રમવા ઈચ્છીએ છીએ, પરંતુ ખેલાડીઓ, દર્શકો અને પત્રકારોની સુરક્ષાના ભોગે નહીં. રાષ્ટ્રની ગરિમા સાથે અમે કોઈ સમાધાન કરી શકીએ નહીં. અમને લાગે છે કે ભારતમાં સર્જાયેલી સુરક્ષાની ગંભીર સ્થિતિને ICC યોગ્ય રીતે સમજી શક્યું નથી. આસિફ નજરુલે દાવો કર્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ સ્વીકાર્યું છે કે તેઓ બાંગ્લાદેશની ખેલાડીઓની પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થ છે. આ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશની ટીમમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ સંબંધો વણસવા પાછળ કેટલાક મહત્વના કારણો જવાબદાર છે, જેમાં બાંગ્લાદેશમાં ત્યાંની લઘુમતીઓ સામે થઈ રહેલી હિંસાને કારણે ભારતમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ ઉપરાંત IPLની આગામી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા બાંગ્લાદેશના સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને ભારતીય ક્રિકેટ બોર્ડના કહેવાથી રિલીઝ કરવામાં આવ્યા છે, જેને પણ આ વિવાદના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ભારતમાં વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશની ટીમનો વિરોધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. બાંગ્લાદેશના આ કડક વલણ બાદ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. બાંગ્લાદેશ તેની ભારતમાં રમાનાર મેચો શ્રીલંકામાં ખસેડાય તો વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે તૈયાર છે. જોકે આ ફેરફાર બીજા કેટલાય પડકારો સર્જી શકે છે. આજથી મહિલા પ્રીમિયર લીગ 2024ની શરૂઆત થશે. આ લીગમાં કુલ 22 મેચો રમાશે અને લીગ 28 દિવસ સુધી ચાલશે. આ લીગમાં કુલ 5 ટીમો ભાગ લઈ રહી છે. નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં 9 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન પ્રથમ તબક્કો યોજાશે. તે પછી તમામ મેચો 19 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં રમાશે. અત્યાર સુધી 3 સિઝન રમાઈ ચૂકી છે, જેમાંથી મુંબઈ ઇન્ડિયન્સ 2 વખત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 1 વખત ટાઇટલ જીત્યું છે. બપોરે રમાનાર મેચ ભારતીય સમય અનુસાર 3:30 શરૂ થશે, જ્યારે સાંજની તમામ મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 રમાશે. આ ટુર્નામેન્ટમાં 10 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીએ માત્ર એ 2 જ દિવસ એવા છે કે જેમાં 1 કરતાં વધુ મેચ રમાશે. આ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને UP વોરિયર્સ એમ 5 ટીમ ભાગ લેશે. આ ઉપરાંત મેન્સ ક્રિકેટમાં ભારત અને પ્રવાસી ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વનડેની શ્રેણી પૈકીની પ્રથમ વનડે વડોદરામાં 11 જાન્યુઆરીએ રમાશે. કોહલી અને રોહિત શર્મા પણ રમનાર હોઈ ચાહકોનો અદમ્ય ઉત્સાહ અત્યારથી જ જોઈ શકાય છે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, કાળઝાળ ગરમીમાં પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે અંગેનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અહેવાલ સાંભળીએ વત્સલભાઈ પટેલ પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
ઓસ્ટ્રેલિયન ઉનાળો એટલે ચોખ્ખું આકાશ અને સખત ગરમ હવામાન. ઘણા લોકો માટે ઘણા મહિનાઓ ઠંડી સહન કર્યા બાદનું એક આવકારદાયક પરિવર્તન. જોકે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ઝડપથી ગરમ તાપમાન અને સહન ન કરી શકાય એવી ગરમીમાં પરિણમી શકે છે. આ ઉપરાંત ઉચ્ચ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સ્તર ઘણી કાળજી માંગી લે છે. ઓસ્ટ્રેલિયન ઉનાળામાં જો શરીરનું ધ્યાન રાખવામાં ન આવે તો શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તો ઓસ્ટ્રેલિયાના અત્યંત ગરમ ઉનાળા દરમિયાન કોઈ વ્યક્તિએ કેવી રીતે સલામત રહેવું જોઈએ એ વિશેની જાણકારી મેળવીએ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલમાં.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
ગરમ હવામાનમાં પરસેવો થવો એ એક કુદરતી પ્રક્રિયા છે. સિડની સ્થિત જીપી એન્જેલિકા સ્કોટના જણાવ્યા અનુસાર પરસેવો થવો એ શરીરમાં ઉત્પન્ન થતી ગરમીને ઓછી કરવા અને એના તાપમાનને નિયંત્રિત કરવા માટેની પદ્ધતિ છે. જો કે ગરમ હવામાન દરમિયાન શરીર વધુ ગંભીર સ્થિતિમાંથી પસાર થાય છે, જેમ કે ગરમીના કારણે થાક અથવા કેટલાક ગંભીર કિસ્સાઓમાં હીટ સ્ટ્રોક. જ્યારે શરીરમાં સામાન્ય રીતે પરસેવો થવાથી નોંધપાત્ર પ્રમાણમાં મીઠું અને પાણી ગુમાવે છે ત્યારે ગરમીનો થાક ઉત્પન્ન થાય છે. બીજી તરફ હીટ સ્ટ્રોક એ વધુ ગંભીર પરિસ્થિતિ છે. તેને સામાન્ય ભાષામાં સમજીએ તો આ પરિસ્થિતિને ઇમરજન્સી ગણી શકાય, કારણ કે શરીર તેના અંદરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા ગુમાવી દે છે. ડોક્ટર સ્કોટ આ પરિસ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે એ સમજાવતા જણાવે છે કે સામાન્ય રીતે વ્યક્તિને માથું દુખે છે અને પરસેવો થાય છે. ઘણી વખત વધુ પ્રમાણમાં પરસેવો ઉત્પન્ન થઈ શકે છે. તેઓ ઉમેરે છે કે હીટ સ્ટ્રોકને ગંભીર પરિસ્થિતિ ગણી શકાય છે.
There are several signs that your body is having heat exhaustion. Normally you have headaches. And also you feel hot, of course, and sweaty. And or sometimes people are sweating heavily. They feel fatigued because your body and your brain is signaling your body that, you know, everything is slowing down. They want to slow down everything because of how hot it is. And then if that gets worse, potentially lead to heat stroke, which is a bit worse than the heat exhaustion.
Dr. Scott, ગરમીના થાક અથવા હીટ સ્ટ્રોક સામેના મુખ્ય પગલા તરીકે દિવસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકે છે.
Hydrate yourself either with water or with, you know, like electrolytes, because rather than soda or sugary drinks, because actually these sugary drinks makes your symptoms worse. Another thing is also they contain caffeine, which can make you pee more. So instead of hydrating yourself, it can cause more harm on you.
કોઈ વ્યક્તિ ઉનાળામાં જે પ્રવાહી લે છે તે નિર્ણાયક છે, પરંતુ તે ઉપરાંત તે કયા પ્રકારનો ખોરાક ખાય છે એ પણ ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે, તેમ ડોક્ટર સ્કોટ સમજાવે છે અને જણાવે છે કે ગરમીના દિવસોમાં વધુ પ્રમાણમાં ફળો અને શાકભાજી આરોગી શકાય.
It's a very, very hot day. If it's too heavy, you actually feel more fatigue and tired because of course all the circulation goes to the tummy. And also if you have more of the fruits and vegetables, they're lighter to digest, easier to digest. And also they have more, like for example, certain fruits like watermelon, they have a lot of water content on them, which also very, very important and very good for hydration.
ડોક્ટર સ્કોટ દ્વારા જણાવાયા પ્રમાણે પ્રવાહી વસ્તુનું સેવન અને ખોરાકની પસંદગી બંને મહત્વપૂર્ણ છે, ત્યારે ગરમીથી બચવાની અન્ય એક મુખ્ય બાબત છે તમારા શરીરની ચામડીની સંભાળ. તેઓ જણાવે છે કે શરીરની ચામડી શરીરનું એવું એક અંગ છે જે ગરમીના સીધા સંપર્કમાં આવે છે, તેથી જ સુરક્ષા આપી શકે એવા કપડાં, ટોપી, સનગ્લાસ, સનસ્ક્રીન અને છાંયડો, આ પાંચ ચીજ વસ્તુઓ શરીરને ગરમી સામે રક્ષણ આપે છે. હળવા વજનના વસ્ત્રો પહેરવા અને ઘરની અંદર અથવા છાયાવાળા વિસ્તારોમાં આશ્રય મેળવવા ઉપરાંત ડોક્ટર સ્કોટ SPF એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર પર માર્ગદર્શન પૂરું પાડે છે. SPF ચામડીને સનબર્નથી બચાવવા માટે સનસ્ક્રીનની અસરકારકતાને માપે છે.
It's really important to use SPF 50 or higher and just really lather yourself with that. Don't forget those certain areas that we normally missed, you know, so we normally miss the chest, the ears, the arms. Normally, we just put some in the face.
કેન્સર કાઉન્સિલની નેશનલ સ્કિન કેન્સર કમિટીના અધ્યક્ષ પ્રોફેસર એની કસ્ટ ઓસ્ટ્રેલિયામાં પ્રવર્તા તીવ્ર યુવી કિરણો સામે સનસ્ક્રીનના ઉપયોગની જરૂરિયાત દર્શાવે છે. યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જે સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી ઉર્જાનું એક સ્વરૂપ છે. યુવી કિરણોના ઊંચા સ્તરના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું એ ચામડીના કેન્સરનું પ્રાથમિક કારણ છે.
We get much more intense UV radiation exposure in Australia, which we think explains why the rates of skin cancer are the highest in Australia and New Zealand. They're almost double what they are in Europe.
Professor Kust samjhave che ke Australia ma UV kirano kya star sudhi pahunchi shake che.
Most places in Australia have a UV index that peaks at around 12 to 14 in the summer months, whereas in southern parts of Europe, sort of around the Mediterranean, it only gets up to about a UV index of about 8.
તેઓ કહે છે કે UV કિરણોત્સર્ગ એ દિવસ કેટલો ગરમ છે તેના દ્વારા નક્કી કરવામાં આવતું નથી. UV કિરણો અનુભવાતા નથી અથવા તે જોઈ શકાતા નથી, અને તે ઠંડા અને વાદળછાયા દિવસોમાં પણ ઊંચા સ્તરે હોઈ શકે છે.
If it's a little bit cloudy or if it's cooler day, even in the middle of summer, the UV index can still be really high. So perhaps if there's a light breeze around, it can actually sometimes feel quite cool outside, but actually the UV index can be very high. And if you're on the water doing some sort of water activity, you can get a lot of additional reflection.
વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા સ્કિન કેન્સર નિવારણ કાર્યક્રમોમાંના એક સંસ્માર્ટે તાજેતરમાં વિક્ટોરિયામાં એક અભિયાન શરૂ કર્યું હતું. ડોન્ટ લેટ કેન્સર ઇન નામના આ અભિયાનના એક સામાન્ય વલણને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યાં લોકો દરિયાની મુલાકાત અથવા પાણીમાં થતી પ્રવૃત્તિઓ દરમિયાન સૂર્ય સામે રક્ષણનો ઉપયોગ કરે છે. જોકે આ ઝુંબેશના દૈનિક દિનચર્યામાં સૂર્ય સામે સુરક્ષિત રહેવા વધુ સક્રિય અભિગમ અપનાવવાની વિનંતી કરવામાં આવી છે. સનસ્માર્ટના વડા એમા ગ્લાસેનબરી આશા વ્યક્ત કરે છે કે તેમના અભિયાનના ઉદ્દેશોને રાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવશે.
SunSmart Victoria has launched a new campaign, Don't Let Cancer In, and it's really driving home the importance of using good sun protection to prevent skin cancer. So it doesn't matter what activities you're doing, if you're walking the dog, gardening, looking after the kids in the backyard, to use sun protection. And when before heading outdoors, check the UV levels, and if they're 3 and above, cover up.
ગ્લાસેનબરી જણાવે છે કે લોકોએ ઘર બહાર નીકળતા પહેલા તેમના વિસ્તારમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સ્તર કેટલું છે એ સરળતાથી તેઓ ચકાસી શકે છે. તેઓ આ માહિતી કેવી રીતે મેળવવી એ વિશે સમજાવતા જણાવે છે કે તે હવામાનની માહિતી આપતી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ હોઈ શકે છે, અને તમે સનસ્માર્ટ ગ્લોબલ યુવી એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
So UV levels or sun protection times can usually be found on any weather forecast information. You can also download the SunSmart Global UV app. This app provides UV levels and sun protection times no matter where you are around the globe. And it also is available in 8 different languages.
UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ નું સ્તર અને ઓસ્ટ્રેલિયાના ગરમ ઉનાળા દરમિયાન તેમાં કેવી રીતે સુરક્ષા મેળવી શકાય અને શરીરને ઠંડુ રાખવું એની સમજ સાથે ગ્લાસેનબરી લોકોને સલામતીના પગલાંને ધ્યાનમાં રાખીને ઉનાળાની મજા માણવા માટે પ્રોત્સાહિત કરે છે.
We live in a fantastic country with beautiful outdoor spaces, but with this comes some extreme UV levels which can cause skin cancer. So we want people to enjoy the outdoors, but when the UV level hits 3 and above, to cover up. This includes using all 5 forms of sun protection, such as wearing protective clothing, a wide brim hat, sunglasses, applying sunscreen to parts of the skin that aren't covered by clothing, and seeking shade for extra protection.
નિકી ગ્રેગોરિયો દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો વત્સલ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ.
ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, બુધવારના કાર્યક્રમ દરમિયાન હેમલતા બેને સંદેશ મોકલ્યો હતો કે તેમને કાર્યક્રમમાં વગાડવામાં આવેલા ગીતો ખૂબ ગમ્યા. આભાર હેમલતાબેન. મિત્રો, હવે આપણે કાર્યક્રમના સમાપન પર છીએ. આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.